એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે સુરેશ જોશીના એક ખૂબ જ રસપ્રદ લેખ આઇઝેક સિંગર, યિદ્દિશ લેખક અને તેમની કલા પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણો પ્રયાસ રહેશે નોબેલ વિજેતા લેખક આઇઝેક બશેવિસ સિંગરને અને એમની કળાને સુરેશ જોશીની દૃષ્ટિથી સમજવાનો. અલબત્ત આપણી પાસે સિંગરના બધા જ કામનું વિશ્લેષણ તો નથી, પણ જોશીના લેખમાંથી જે મુખ્ય મુદ્દાઓ છે, જેમની દૃષ્ટિ છે, એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. એટલે આપણે એ સમજવું છે કે સિંગર કોણ હતા, એમની કળામાં શું ખાસ હતું અને સુરેશ જોશી એમના વિશે શું એવી મહત્વની વાત કરે છે જે આપણને વિચારતા કરી મૂકે. તો ચાલો શરૂ કરીએ. શરૂઆત કરીએ સિંગરના પરિચય અને એ સમયના માહોલથી. જ્યારે એમને નોબેલ પુરસ્કાર મળ્યો 1978માં, ત્યારે ઘણા લોકોને એમ આશ્ચર્ય થયું હતું, નહીં?
હા, બિલકુલ. કારણ કે તેઓ પોલેન્ડના યહૂદી લેખક હતા અને યિદ્દિશમાં લખતા હતા, જે ભાષા ઇટલી પ્રચલિત નહોતી. અને આ આશ્ચર્ય કેમ હતું એ સમજવા માટે સુરેશ જોશી, જે એ સમયના પોલેન્ડના માહોલની વાત કરે છે, એ જાણવું જરૂરી છે. જોશી બતાવે છે કે ત્યારે પોલેન્ડમાં જે યહૂદી લેખકો હતા એ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલા હતા.
અચ્છા, કયા બે ભાગ?
એક હતા જે પોલિશ ભાષામાં લખતા હતા, જે ત્યાંની મુખ્ય ભાષા હતી, અને બીજા જેમાં સિંગર અને એમના ભાઈ ઇઝરાયલ જોશુઆ સિંગર આવતા હતા, એ લોકો યિદ્દિશને વળગી રહ્યા. યિદ્દિશ એટલે પૂર્વ યુરોપના યહૂદીઓની લોકભાષા. અને આ ખાલી ભાષાની પસંદગી નહોતી, એની પાછળ ઊંડો વૈચારિક અને સાંસ્કૃતિક મતભેદ હતો.
મતલબ કેવો મતભેદ?
જોશીના કહેવા પ્રમાણે જે પોલિશમાં લખતા હતા એ યહૂદી બૌદ્ધિકો ઘણીવાર યિદ્દિશ લેખકોને થોડા ઉતરતા ગણતા. એમ માનતા કે આ લોકો તો અભણ, ગરીબ લોકો માટે લખે છે, યિદ્દિશ કઈ સાચી સંસ્કૃતિની ભાષા નથી.
અને યિદ્દિશવાળા શું માનતા?
એનાથી ઉલટું, સિંગર જેવા યિદ્દિશના હિમાયતીઓ માનતા કે જે પોલિશમાં લખે છે એ પોતાના મૂળથી કપાઈ ગયા છે, પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરે છે, પોતાની યહૂદી ઓળખ ગુમાવી રહ્યા છે. અને જોશી એ પણ નોંધે છે કે પોલિશ યહૂદી લેખકોમાંથી ઘણા સામ્યવાદ તરફ પણ વળેલા હતા. એટલે આખો માહોલ જ એવો હતો.
ખરેખર આ તો ભાષા અને ઓળખનો મોટો સંઘર્ષ કહેવાય. આ જ સંદર્ભમાં સુરેશ જોશી એક નાનો પણ બહુ માર્મિક કિસ્સો ટાંકે છે. કોઈકે સિંગરને પૂછેલું કે તમે હંમેશા આ યહૂદી ચોરો અને વેશ્યાઓ અને એવા બધા લોકો વિશે જ કેમ લખો છો? તો સિંગરનો જવાબ હતો, હું જેમને ઓળખું છું એમના વિશે જ લખું.
હા, બરાબર.
આ જવાબ વિશે શું કહેશો? ખાલી ચબરાકી હતી કે કંઈ ઊંડું હતું એમાં?
મને તો લાગે છે કે આમાં એની કલા પ્રત્યેની પ્રામાણિકતા છતી થાય છે. જોશી પણ આ વાત પર ભાર મૂકે છે. સિંગર કંઈ સમાજ સુધારવા નહોતા નીકળ્યા, કે કોઈ આદર્શ યહૂદી સમાજનું ચિત્ર પણ નહોતા દોરવા માંગતા. એમણે જે જીવન જોયું, જે માણસોને અનુભવ્યા, ભલે પછી એ ગમે તેવા હોય, સમાજના નીચલા થરના હોય, નૈતિક રીતે નબળા હોય, એમને જ પોતાની વાર્તાનો વિષય બનાવ્યા.
એટલે કે એમણે જે જોયું એ જ બતાવ્યું.
હા, કોઈ સનસનાટી માટે નહીં, પણ જીવન જેવું છે તેવું, એની બધી જટિલતા સાથે બતાવવાની એમની કોશિશ હતી. આ એકદમ વાસ્તવિક જમીન સાથે જોડાયેલો અભિગમ કહેવાય.
હમ, એટલે કાલ્પનિક આદર્શો નહીં, પણ પોતે જાણેલું સત્ય. આ વાત આપણને એમને જીવનના એક મહત્વના વળાંક પર લઈ જાય છે, પોલેન્ડ છોડવાનો નિર્ણય. સુરેશ જોશી નોંધે છે કે લગભગ 1935માં એમણે પોલેન્ડ છોડ્યું અને અમેરિકા ગયા. જોશી એના કારણો પણ આપે છે, ખરું ને?
હા, જોશી સ્પષ્ટ કરે છે કારણો. એક તો સિંગર પોતે સ્વભાવે થોડા નિરાશાવાદી હતા અને યુરોપનું વાતાવરણ પણ એવું હતું જે નિરાશા વધારે. બીજું અને કદાચ સૌથી મોટું કારણ, હિટલરનો ઉદય અને નાઝીવાદનો ભય. યહૂદીઓ માટે પરિસ્થિતિ બગડી રહી હતી.
સાચી વાત, એ તો મુખ્ય કારણ હશે જ.
ત્રીજું વ્યાવસાયિક કારણ, જે યિદ્દિશ અખબાર માટે લખતા હતા એની આર્થિક હાલત સારી નહોતી, એટલે ગુજરાનનો પણ સવાલ હતો. અને ચોથું, એમના મોટા ભાઈ જે પણ લેખક હતા એ 2 વર્ષ પહેલા જ અમેરિકા જતા રહ્યા હતા.
એટલે ત્યાં એક સંપર્ક હતો, એક આધાર હતો. પણ એક સર્જક માટે પોતાનો દેશ, પોતાની ભાષા, એ બધું છોડીને સાવ નવી જગ્યાએ જવું, એ બહુ અઘરું રહ્યું હશે. આ સ્થળાંતરની એમના પર, એમના લખવા પર શું અસર પડી? ખાસ કરીને જોશી જે શરૂઆતના અમેરિકન અનુભવોની વાત કરે છે.
હા, જોશી આ વાત બહુ સરસ રીતે રજૂ કરે છે. શરૂઆતમાં અમેરિકામાં એમને ખરેખર એવું લાગ્યું કે જાણે મૂળમાંથી ઉખડી ગયા હોય. ભાષાની બહુ મોટી તકલીફ. અંગ્રેજી આવડે નહીં, અને ત્યાંનો યહૂદી સમાજ પણ પોલેન્ડ કરતા જુદો.
પેલો ડિલિશિયસ વાળો કિસ્સો યાદ છે?
હા, બરાબર. જોશી એ જ કિસ્સો ટાંકે છે. સિંગર કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ગયા એ આશાએ કે બધા યુદ્ધિશ બોલતા હશે, પણ ત્યાં તો અમેરિકન યહૂદી બહેનો કોઈ વાનગી ચાખીને કે ડિલિશિયસ ડિલિશિયસ
એમને સમજાયું નહીં હોય.
બિલકુલ નહીં, પણ એ એમના દ્વારા શીખાયેલો પહેલો અંગ્રેજી શબ્દ બન્યો. આ નાનો કિસ્સો પણ એમની શરૂઆતની મૂંઝવણ અને કલ્ચરલ શોક બતાવે છે.
હા, એ તો દેખીતું છે.
પણ અહીં એક રસપ્રદ વાત બને છે જે જોશી નોંધે છે. જેમ જેમ સમય ગયો અમેરિકામાં, તેમ તેમ સિંગરને એક વિચિત્ર અનુભવ થવા લાગ્યો.
કેવો અનુભવ?
એમને લાગ્યું કે શારીરિક રીતે પોલેન્ડથી ભલે દૂર હોય, પણ માનસિક રીતે પોલેન્ડ, ત્યાંનું યહૂદી જીવન, બાળપણની યાદો, એ બધું એમને પહેલા કરતા પણ વધુ સ્પષ્ટ, વધુ જીવંત લાગવા માંડ્યું.
અરે વાહ, મતલબ દૂર જયા પછી નજીક આવ્યું.
હા, જાણે અંતર અને સમયને કારણે ભૂતકાળ ઝાંખો થવાને બદલે વધુ ઘેરો બન્યો.
આ તો પેલી વાત જેવું થયું, સુરેશ જોશી પણ સરખાવે છે ને, કે સ્વજનના મૃત્યુ પછી એ વ્યક્તિ વધુ યાદ આવે.
બરાબર, એ જ. કદાચ આ અનુભવે જ સિંગરને એમના પોલિશ ભૂતકાળ વિશે લખવા માટે એક નવી જ તાકાત અને દૃષ્ટિ આપી હશે.
બરાબર. ચાલો હવે આપણે સિંગરની કલા અને એમની લેખન શૈલી તરફ જઈએ. સુરેશ જોશી બહુ સ્પષ્ટ કહે છે કે સિંગરનો હેતુ કંઈ યિદ્દિશ ભાષા બચાવવાનો કે દુનિયા સુધારવાનો નહોતો. જો એ નહોતો તો પછી જોશીના મતે શા માટે લખતા હતા સિંગર? શું હતું એમનું મુખ્ય પ્રયોજન?
જોશીના વિશ્લેષણ પ્રમાણે સિંગરનો મુખ્ય અને કદાચ એકમાત્ર ઉદ્દેશ્ય હતો વાર્તા કહેવી. બસ વાર્તા કહેવી. વાચકને વાર્તામાં રસ પડે, એનું મનોરંજન થાય. પણ અહીં મનોરંજન એટલે છીછરું મનોરંજન નહીં.
હા, એ સ્પષ્ટતા જરૂરી છે.
જોશી કહે છે કે આ એ પ્રકારનું મનોરંજન હતું જે ટોલ્સ્ટોય, દોસ્તોયેવ્સ્કી, ગોગોલ, ડિકન્સ જેવા મોટા ગજાના લેખકો આપે છે. મતલબ ગહન, કલાત્મક, જે માણસના સ્વભાવના ઊંડાણોને સ્પર્શે અને વિચારતા કરી મૂકે. સિંગર પોતાને એક વાર્તાકાર જ માનતા હતા, પહેલા અને છેલ્લે.
આના પરથી જ એક બીજો મહત્વનો મુદ્દો આવે છે જે સુરેશ જોશી ઉઠાવે છે. સિંગર લાંબા સમય સુધી ફોરવર્ડ નામના યિદ્દિશ દૈનિક માટે હપ્તાવાર નવલકથાઓ લખતા હતા. જોશી કહે છે કે આની અસર એમની શૈલી પર પડી.
હા, ચોક્કસ પડી. અને જોશીનું વિશ્લેષણ અહીં બહુ સચોટ છે. એ સમજાવે છે કે રોજે રોજ છપાતી ધારાવાહિકની જરૂરિયાત શું હોય. દરેક હપ્તો વાચકને પકડી રાખે, જેથી એ બીજે દિવસે ફરી અખબાર ખરીદે.
બરાબર, ઉત્સુકતા જળવાઈ રહેવી જોઈએ.
બિલકુલ. આને કારણે શું થયું, સિંગરની નવલકથાઓનું બંધારણ ઘણીવાર એપિસોડિક બની ગયું. નાના નાના દ્રશ્યો, ઘટનાઓ, ઝડપી ગતિ, અણધાર્યા વળાંકો, નાટકીય પ્રસંગો, આ બધું એમની શૈલીનો ભાગ બની ગયું. પાત્રો સતત કંઈક ને કંઈક કરતા રહેત. પણ જોશી એની બીજી બાજુ પણ બતાવે છે. આ શૈલીની એક મર્યાદા એ હોઈ શકે કે એમાં પાત્રોના મનોમંથન, એમના આંતરિક જગત, એમના ચારિત્ર્યના સૂક્ષ્મ ફેરફારો માટે કદાચ ઓછી જગ્યા મળે, ઘટનાઓ મુખ્ય બની જાય. જોશી આ માટે એક વિવેચકનો મત પણ ટાંકે છે. એ વિવેચકે કહ્યું કે સિંગરની નવલકથા વાંચતા ક્યારેક એવું લાગે કે જાણે આપણે સોલ બેલો, બીજા એક મોટા અમેરિકન યહૂદી લેખકની નવલકથાની ખાલી રૂપરેખા વાંચી રહ્યા છીએ, જેમાં પેલી બેલો જેવી બૌદ્ધિક ચમક કે મનોવૈજ્ઞાનિક ઊંડાણ થોડું ઓછું હોય.
અચ્છા, પણ શું જોશી આ વાત સાથે સહમત છે?
જોશી આ મત રજૂ કરે છે, પણ તરત જ સિંગરની શૈલીની જે રુજુતા છે, જે સરળતા અને સ્પષ્ટતા છે, એની પ્રશંસા પણ કરે છે. એ કહે છે કે સિંગર પાસે વાર્તા કહેવાનો એક જાદુ હતો જે વાચકને બાંધી રાખતો હતો.
પેલો સોલ બેલો વાળો મુદ્દો રસપ્રદ છે, પણ શું એ સરખામણી યોગ્ય છે? કદાચ બંનેના ઉદ્દેશ જુદા હોય. ધારાવાહિકની મર્યાદાને ખામી ગણવી કે પછી એ શૈલીની લાક્ષણિકતા?
સારો મુદ્દો છે. કદાચ લાક્ષણિકતા કહેવું વધુ યોગ્ય છે. સિંગરનો ભાર કદાચ ઘટનાઓ અને કથા પ્રવાહ દ્વારા જીવન બતાવવાનો હતો, જ્યારે બેલો પાત્રોના મનમાં વધુ ઊંડા ઉતરતા. જોશી પોતે પણ સિંગરની વાર્તા કહેવાની શક્તિને તો સ્વીકારે જ છે.
સિંગર પોતે લેખન વિશે શું વિચારતા હતા એ પણ જાણવા જેવું છે. જોશી નોંધે છે કે સિંગરના મતે સારી વાર્તા માટે ત્રણ વસ્તુ જોઈએ. એક સારો પ્લોટ, એટલે કે વસ્તુ.
હા.
બીજું, લખવાની અદમ્ય ઈચ્છા.
બરાબર.
અને ત્રીજું, જે મને સૌથી મહત્વનું લાગ્યું, એવી પાક્કી ખાતરી કે આ વાર્તા
મારા સિવાય બીજું કોઈ આટલી સારી રીતે લખી જ ન શકે.
હા, આ ત્રીજી શરત ખરેખર ચાવીરૂપ છે.
આ શું બતાવે છે? લેખકનો અહંકાર કે પછી સર્જકતા માટે જરૂરી આત્મવિશ્વાસ?
મને લાગે છે કે આ અહંકાર કરતાં વધુ તો કલા પ્રત્યેની એમની નિષ્ઠા બતાવે છે. જોશીના વિશ્લેષણ પરથી એવું લાગે છે કે સિંગર માનતા હતા કે દરેક લેખક પાસે દુનિયાને જોવાની એક પોતાની ખાસ દ્રષ્ટિ હોય છે. જ્યારે કોઈ વાર્તા કહેવાની હોય ત્યારે લેખકને પૂરો વિશ્વાસ હોવો જોઈએ કે આ વાત, આ પાત્રો, આ પરિસ્થિતિને હું જે રીતે સમજું છું ને રજૂ કરી શકું છું એ રીતે બીજું કોઈ નહીં કરી શકે. આ પોતાની દ્રષ્ટિ પરનો વિશ્વાસ છે.
પોતાની વિશિષ્ટતા પરનો વિશ્વાસ.
અને આ વાત એમની વાર્તાઓના વિષયો સાથે પણ જોડાયેલી છે. જોશી કહે છે તેમ સિંગરને માણસના મૂળભૂત ભાવોમાં બહુ રસ હતો. પ્રેમ, વાસના, દગો, ઈર્ષ્યા, અપરાધભાવ, શ્રદ્ધા, શંકા, આ બધામાં. એ માનતા કે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. પ્રેમ હોય ત્યાં દગો પણ હોય, શ્રદ્ધા હોય ત્યાં શંકા પણ હોય. જીવન આવા જ દ્વંદ્વોથી બનેલું છે.
સાચી વાત.
જોશી એ પણ યાદ કરાવે છે કે સિંગર પર નાનપણમાં વાંચેલી દોસ્તયવસ્કીની ક્રાઇમ એન્ડ પનિશમેન્ટનો ઘણો પ્રભાવ હતો. પેલો અપરાધ અને પસ્તાવાનો મનોવ્યાપાર. જોકે તેઓ કાફકા જેવા આધુનિક લેખકોને માન આપતા પણ એમનું અનુકરણ કરવામાં જોખમ જોતા હતા. એમને લાગતું કે કાફકાનો રસ્તો બહુ અંગત છે, એનું અનુકરણ ન કરાય. સિંગરનો પોતાનો રસ્તો વધુ વાસ્તવિક અને કથા કહેવાનો હતો.
અત્યાર સુધીની વાત પરથી એ તો સ્પષ્ટ છે કે સિંગરનું લેખન એકદમ વિશિષ્ટ સાંસ્કૃતિક સંદર્ભમાં હતું. પોલિશ યહૂદી જીવન, યિદ્દિશ ભાષા, તેમ છતાં એમની વાર્તાઓ દુનિયાભરમાં પહોંચી. જાપાન જેવા સાવ અલગ દેશમાં પણ વંચાઈ અને વખણાઈ. આ કેવી રીતે બન્યું? આ વૈશ્વિક સ્વીકૃતિ પાછળનું કારણ શું? સિંગર પોતે શું માનતા હતા આ વિશે? સુરેશ જોશી કંઈ કહે છે?
હા, જોશી સિંગરનો મત ટાંકે છે અને એ બહુ સીધો ને સટ છે. સિંગર માનતા હતા કે વાચકો ભલે ગમે તે દેશના હોય, એ લોકો સાચું શું છે અને બનાવટી શું છે પારખી જાય છે.
અચ્છા.
ક્ષમા, સંઘર્ષ આ બધાને સચ્ચાઈથી સ્પર્શતું હોય તો પછી ભાષા કે સંસ્કૃતિના વાળા બહુ મહત્વના નથી રહેતા. કારણ કે છેવટે તો આપણે બધા માણસ છીએ, આપણા મૂળભૂત ભાવો અને અનુભવો સરખા જ હોય છે ને.
બરાબર, આંતરિક સત્યો ઓળખાઈ જાય.
સુરેશ જોશી પણ આ જ વાત પર ભાર મૂકે છે. એ કહે છે કે સિંગર જ્યારે લખતા ત્યારે એવું વિચારીને નહોતા લખતા કે હું યહૂદી લેખક છું એટલે મારે યહૂદી જીવન જ લખવું. ના, એ તો બસ એ જીવન વિશે લખતા હતા જેને એ સૌથી સારી રીતે જાણતા હતા અને એ ભાષામાં લખતા હતા જેમાં એ સૌથી વધુ સહજ હતા. એટલે પેલું જે ચોક્કસ સ્થાનિક અનુભવનું પ્રામાણિક નિરૂપણ છે ને, એ જ કદાચ એમની કૃતિઓને વૈશ્વિક બનાવે છે. એ સ્પેસિફિકમાંથી યુનિવર્સલ સુધી પહોંચવાની વાત છે.
અને પેલો રમૂજી જવાબ પણ જોશી ટાંકે છે ને.
હા, પેલો કે સ્ત્રીને ક્યાં ખબર હોય છે કે કોઈ પુરુષને કેમ ચાહે છે કે કેમ ધિકારે છે. લેખકનું પણ એવું જ છે.
હા, એમાં પણ એક ગહન વાત છે.
ચોક્કસ. સર્જક પોતાનું કામ નિષ્ઠાથી કરે છે પણ એ વાચકને કઈ રીતે સ્પર્શી જાય છે એના કારણો હંમેશા તર્કથી ન સમજાવી શકાય. એમાં કંઈક અકળ તત્વ હોય છે.
તો આ બધી ચર્ચા પછી સુરેશ જોશીના વિશ્લેષણમાંથી આપણે આઇઝેક સિંગર વિશે શું મુખ્ય તારણ કાઢી શકીએ? એક એવા લેખક જેમણે એક આખી દુનિયા જે લગભગ ખોવાઈ ગઈ હતી, પેલી પૂર્વ યુરોપની યિદ્દિશ બોલતી યહૂદી દુનિયા, એને પોતાની વાર્તાઓથી જીવતી રાખી.
બરાબર.
એમના મૂળ એ ચોક્કસ સંસ્કૃતિમાં હતા પણ એમની વાર્તા કહેવાની જે તાકાત હતી, માણસના સ્વભાવની જે સમજ હતી અને સૌથી વધુ તો જે પ્રામાણિકતા હતી એમના નિરૂપણમાં, એના કારણે જ એ ભાષા અને સંસ્કૃતિના સીમાળા વટાવી ગયા.
ચોક્કસ.
ભલે પેલી ધારાવાહિક લેખનની થોડી અસર એમની શૈલી પર દેખાય, કદાચ પાત્રોના મનોવિશ્લેષણમાં એટલું ઊંડાણ ન હોય, પણ એમની વાર્તા કહેવાની શક્તિ, વાચકને જકડી રાખવાની એમની ક્ષમતા, એ તો અદ્ભુત હતી.
હા, એ નિર્વિવાદ છે.
એમનો હેતુ બહુ મોટો નહોતો, સમાજ સુધારણા કે ભાષા બચાવવાનો નહીં, પણ માણસના જીવનની વાર્તાઓ કહેવી અને એ પણ પૂરી કલાત્મકતાથી.
અને અહીંથી જ એક વિચાર આગળ વધે છે જે જોશીના વિશ્લેષણમાંથી સીધો નહીં પણ પરોક્ષ રીતે આવે છે અને મને લાગે છે કે આજના સમય માટે બહુ મહત્વનો છે.
કયો વિચાર?
જોશી વારંવાર કહે છે કે સિંગરની તાકાત એમના પોતાના ખાસ અનુભવ જગતના ઊંડા જ્ઞાન અને એની પ્રામાણિક અભિવ્યક્તિમાં હતી. એમણે એ જ વાર્તાઓ કહી જે એમને લાગ્યું કે એમના સિવાય કોઈ ન કહી શકે. હવે આજના જમાનામાં જુઓ, ગ્લોબલાઇઝેશનનો યુગ છે. લેખકો, કલાકારો વૈશ્વિક ઓડિયન્સને ધ્યાનમાં રાખીને સર્જન કરે છે. ક્યારેક પોતાના મૂળથી દૂર જઈને પણ.
હા, એવું બને છે.
ત્યારે સિંગરનું ઉદાહરણ આપણને શું શીખવે છે? શું ખરેખર ગ્લોબલ અપીલ મેળવવા માટે પોતાના લોકલ, પોતાના ખાસ સાંસ્કૃતિક મૂળ સાથે ઊંડાણથી જોડાયેલા રહેવું અને એને જ પ્રામાણિકતાથી રજૂ કરવું એ જ સાચો રસ્તો છે? આ એક પ્રશ્ન છે જે સિંગરની કલા અને જોશીનું વિશ્લેષણ આપણને પૂછવા પ્રેરે છે.
પોતાના સ્થાનિક સત્યમાં રહીને જ વૈશ્વિક બનવું, કદાચ આ જ સિંગરની કળાનો અને સુરેશ જોશીના વિશ્લેષણનો નિચોડ કહી શકાય.
આ પ્રસ્તુતિ એકતરા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.